એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠીના આજના અંકમાં આપનું સ્વાગત. આજે આપણે 20મી સદીના એક એવા જર્મન ફિલોસોફરની વાત કરવાના છીએ, જેમનું નામ પડે ને એટલે બૌદ્ધિક વર્તુળોમાં આમ આદર અને થોડો વિવાદ બંને એકસાથે આવે. માર્ટિન હાઇડેગર. એમના વિચારો એટલા બધા મૂળભૂત અને પ્રભાવશાળી રહ્યા છે કે આધુનિક પશ્ચિમી ફિલોસોફીને સમજવી હોય તો એમને જાણવા જ પડે.
હા, બરાબર. અને છતાં એમનું જીવન અને અમુક વિચારો ભારે વિવાદાસ્પદ પણ રહ્યા, અને એટલે જ કદાચ એમનો અભ્યાસ વધુ રસપ્રદ બની જાય છે કે ભાઈ આટલું ઊંડાણથી વિચારનાર માણસ ઇતિહાસના એક એવા કાળા અધ્યાય સાથે કઈ રીતે જોડાઈ શકે. હાઇડેગરનું મુખ્ય લક્ષ્ય તો ફિલોસોફીના સૌથી, શું કહેવાય, પાયાના પણ એમના મતે ભૂલાઈ ગયેલા પ્રશ્ન પર પાછા જવાનું હતું. હોવું એટલે શું? કોઈપણ વસ્તુના અસ્તિત્વનો અર્થ શું છે? જેને એ સાઇન, ઝાઇન એટલે કે અસ્તિત્વ પોતે કહે છે.
બરાબર. એટલે ખાલી કઈ વસ્તુઓ છે એના પર નહીં, પણ હોવું પોતે શું છે એ મૂળ સવાલ પર ગયા. તો આજની આપણી આ ચર્ચામાં આપણે હાઇડેગરના જીવનની એક ઝલક, એમના જે ક્રાંતિકારી વિચારો છે, ખાસ કરીને એમનું માસ્ટરપીસ બીંગ એન્ડ ટાઈમ, સેન ઉન ઝાઇટ, અને પેલી ટેકનોલોજી અંગેની એમની ચેતવણીઓ, એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું. અને હા, એમના વારસા સાથે જે જટિલતાઓ જોડાયેલી છે એની પણ વાત કરીશું. આખરે સવાલ એ છે કે આટલા વિવાદ પછી પણ આજે એમના વિચારો આપણને શું શીખવી શકે.
ચોક્કસ. અને આ સમજવા માટે મને લાગે છે કે પહેલા એ સમય અને માહોલ જોવો પડે જેમાં હાઇડેગર જીવ્યા અને વિચાર્યો. જુઓ, એમનો જન્મ 1889માં અને મૃત્યુ 1976માં, એટલે એમણે યુરોપનો કદાચ સૌથી વધુ ઉથલપાથળવાળો સમય જોયો. બે વિશ્વયુદ્ધો એમણે જોયા, જર્મનીમાં વાઇમર રિપબ્લિકનો પેલો અસ્થિર દોર, પછી નાઝીવાદનો ભયાવહ ઉદય અને પતન, અને પછી શીતયુદ્ધની શરૂઆત. આ બધી મોટી ઘટનાઓનો પડઝાયો એમના જીવન અને વિચાર પર પડ્યો જ હોય એ સ્વાભાવિક છે.
અને બૌદ્ધિક રીતે પણ એ સમય થોડો અલગ હતો નહીં? પરંપરાગત ફિલોસોફી સામે નવા વિચારો, નવા પ્રવાહો આવી રહ્યા હતા.
હા, બિલકુલ. ખાસ કરીને એડમંડ હુસર્લ, જે એમના ગુરુ પણ હતા, એમની ફિનોમિનોલોજી, ઘટનાશાસ્ત્ર, એનો બહુ મોટો પ્રભાવ હતો. એ પદ્ધતિ અનુભવના મૂળ સ્વરૂપ પર ધ્યાન આપવાનું કહેતી હતી. પછી લેબન્સ ફિલોસોફી, એટલે કે જીવંત દર્શન જેવા પ્રવાહો પણ હતા, જે જીવંત અનુભવને તર્ક કરતાં વધુ મહત્ત્વ આપતા. અને પેલું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી યુરોપમાં જે એક પ્રકારની નિરાશા અને અર્થહીનતાની લાગણી હતી, એણે અસ્તિત્વ અને શૂન્યવાદ જેવા પ્રશ્નોને એકદમ કેન્દ્રમાં લાવી દીધા હતા.
તો આ માહોલમાં હાઇડેગરના વિચાર ઘડાયા. એમના પર બીજા કોનો કોનો પ્રભાવ મુખ્ય ગણી શકાય?
એમના ગુરુ હુસર્લનો પદ્ધતિનો પ્રભાવ તો હતો જ, પણ એ સિવાય તેઓ ગ્રીક વિચારકો, ખાસ કરીને પ્લેટો, એરિસ્ટોટલ, એમના ઊંડા અભ્યાસી હતા. પછી કાંટ, હેગેલ જેવા જર્મન આદર્શવાદીઓ, અને હા, કિર્કેગાર્ડ અને નીત્સે જેવા અસ્તિત્વવાદી વિચારકોનો પણ ઘણો પ્રભાવ હતો. એમના સમકાલીનોમાં કાર્લ જેસ્પર સાથે એમની સારી મૈત્રી અને બૌદ્ધિક લેવડદેવડ હતી. અને અલબત્ત હેના એરેન્ટનો ઉલ્લેખ તો કરવો જ પડે. એ એમની વિદ્યાર્થીની હતા અને પછી જીવનભર એમની સાથે એક બહુ જ જટિલ સંબંધ રહ્યો.
એમના શરૂઆતના જીવનની વાત કરીએ તો એ જર્મનીના બ્લેક ફોરેસ્ટ વિસ્તારના એક નાનકડા ગામમાંથી આવતા હતા. આજે ગ્રામીણ પૃષ્ઠભૂમિ છે, એની કોઈ અસર એમના વિચારો પર દેખાય છે ખરી?
ઓ, ઘણી ઊંની અસર દેખાય છે. મેસ્કિર્ચ નામનું એમનું કેથોલિક ગામ અને પેલો બ્લેક ફોરેસ્ટનો આખો વિસ્તાર, પ્રકૃતિ, એની સાથેનો એમનો લગાવ આખી જિંદગી રહ્યો. એમની સાદગી, ટેકનોલોજી પ્રત્યે થોડો અણગમો, પરંપરાગત જીવનશૈલી માટે આદર, આ બધું ક્યાંક ને ક્યાંક એમની આ પૃષ્ઠભૂમિમાંથી જ આવે છે. શરૂઆતમાં તો એ પાદરી બનવા માટે ધર્મશાસ્ત્ર ભણતા હતા, પણ પછી ફિલોસોફી તરફ વળ્યા અને ફ્રાઇબર્ગ યુનિવર્સિટીમાં હુસલના માર્ગદર્શન હેઠળ એમણે અભ્યાસ કર્યો.
ચાલો હવે સીધા એમના મુખ્ય વિચારો પર આવીએ. તમે શરૂઆતમાં કહ્યું એમ, અસ્તિત્વનો પ્રશ્ન, સાઇનનો પ્રશ્ન, આ સમજવા માટે એમણે માનવ અસ્તિત્વ પર બહુ ભાર મૂક્યો, જેના માટે એમણે પેલો શબ્દ વાપર્યો ડાસાઇન. ડાસાઇન, આ ડાસાઇન શું છે જરા સમજાવશો?
ડાસાઇનનો આમ તો સીધો અર્થ થાય ત્યાં હોવું, બીંગ ધેર. પણ હાઇડેગર માટે એ ખાલી હાજર હોવું એટલું જ નથી. ડાસાઇન એટલે માનવ અસ્તિત્વ, પણ કેવું? એવું અસ્તિત્વ જે પોતાના હોવાપણા વિશે સભાન છે, જેના માટે પોતાનું હોવું જ એક સવાલ છે, એક શક્યતા છે. જો પથ્થર છે, ઝાડ છે, પણ એ પોતાના હોવા વિશે નથી વિચારતા, આપણે વિચારીએ છીએ. અને ડાસાઇનની બીજી એક ખાસ વાત છે ફેંકાયેલું હોવું, ગેવોર્ફનહાઇટ.
ગેવોર્ફનહાઇટ
ફેંકાયેલું હોવું એટલે શું? જાણે આપણને કોઈએ પૂછ્યા વગર જ આ દુનિયામાં ફેંકી દીધા હોય એમ.
બરાબર, એ જ. તમે જુઓ, આપણે આપણો જન્મ ક્યારે થશે, કોના ઘરે થશે, ક્યાં દેશમાં, ક્યાં સમયમાં, આ કશું આપણે પસંદ નથી કરતા. આપણે બસ એક ચોક્કસ ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિમાં ફેંકી દેવાઈએ છીએ. આ આપણી શરૂઆતની સ્થિતિ છે, આપણી હકીકત છે.
અને આ ફેંકાયેલી સ્થિતિમાંથી પછી આપણે જીવીએ કેવી રીતે, એના પર એમણે પેલો પ્રમાણિકતા અને અપ્રમાણિકતાનો ભેદ પાડ્યો, ઓથેન્ટિસિટી અને ઇનઓથેન્ટિસિટી. આ બહુ મહત્વનો મુદ્દો લાગે છે નહીં આમાં જીવવું. હાઇડેગરે આને માટે ડાસમાન, ડાસમાન શબ્દ વાપરે છે, એટલે કે પેલું અનામી તેઓ. આપણે બીજાઓ શું કરે છે એ જોઈને એમનું અનુકરણ કરીએ છીએ, સમાજ આપણી પાસે જે અપેક્ષા રાખે એ પૂરી કરવામાં લાગી જઈએ છીએ, અને આપણી પોતાની જે ખાસ શક્યતાઓ છે, આપણી જે જવાબદારી છે, એનાથી ભાગતા ફરીએ છીએ. રોજબરોજની નાની નાની ચિંતાઓમાં ડૂબેલા રહીએ છીએ.
જેમ કે હમણાં સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે એ જોયા કરવું, કે પછી બીજા આપણા વિશે શું વિચારે છે એની સતત ચિંતા કરવી.
હા, બરાબર, એવું જ ઉદાહરણ. એનાથી બરાબર ઉલટું પ્રમાણિક એટલે કે ઓથેન્ટિક જીવન, એ એટલે શું? તો કે પોતાની આ ફેંકાયેલી સ્થિતિનો સ્વીકાર કરવો, પોતાની મર્યાદાઓ સમજવી, અને સૌથી અગત્યનું, પોતાની મૃત્યુશીલતાનો સામનો કરવો, એ હકીકત સ્વીકારવી કે આપણે મરવાના છીએ. હાઇડેગર આને માટે પેલો શબ્દ વાપરે છે, મૃત્યુ તરફ હોવું, ઝાઇન સુમ ટોડે.
મૃત્યુ તરફ હોવું પણ આ સાંભળવામાં થોડું નિરાશાજનક નથી લાગતું કે ભાઈ સતત મોતને યાદ રાખીને જીવવાનું?
ના ના, હાઇડેગરનો આશય નિરાશા ફેલાવવાનો બિલકુલ નથી. ઉલટું, તેઓ તો કહે છે કે મૃત્યુ એ આપણી અંતિમ, અનિવાર્ય અને સૌથી પોતાની શક્યતા છે, એને ટાળી શકાય એમ નથી. અને જ્યારે આપણે આ હકીકતનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે જ આપણે પેલી દસમાનની અનામી ભીડમાંથી બહાર આવી શકીએ છીએ. જ્યારે આપણને સમજાય છે કે આપણો સમય સીમિત છે, ત્યારે જ આપણે ખરા અર્થમાં મુક્ત થઈએ છીએ આપણી પોતાની પસંદગીઓ કરવા માટે, આપણું જીવન આપણી રીતે જીવવા માટે. એટલે મૃત્યુનો સ્વીકાર જીવનને અર્થહીન નથી બનાવતો, પણ વધુ અર્થપૂર્ણ બનાવે છે, કારણ કે પછી દરેક ક્ષણ, દરેક પસંદગી મહત્વની બની જાય છે.
આ ખ્યાલ ખરેખર સમજવા જેવું છે. એમણે પેલી જગતમાં હોવું, ઇન્દરવેલ્ટ ઝાઇનની પણ વાત કરી છે, જે પરંપરાગત ફિલોસોફીથી કંઈક અલગ છે.
હા, જો પરંપરાગત રીતે ફિલોસોફીમાં કેવું હતું, મન સબ્જેક્ટ અલગ અને જગત ઓબ્જેક્ટ અલગ, બે જુદી વસ્તુઓ. જાણે કે આપણે એક બંધ ઓરડામાં બેઠેલું મન છીએ અને બારીમાંથી બહારની દુનિયાને જોઈ રહ્યા છીએ. હાઇડેગર કહે છે, ના, એવું નથી. આપણું મૂળભૂત હોવાપણું જ જગતમાં છે. આપણે જગતથી અલગ નથી, આપણે તો એમાં ઓતપ્રોત છીએ, એમાં કામ કરીએ છીએ, વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, બીજા લોકો સાથે સંબંધોમાં છીએ. આપણું અસ્તિત્વ જ મૂળભૂત રીતે વ્યવહારિક અને આ જગત સાથે જોડાયેલું છે.
એમના વિચારોમાં સમય જતાં એક વળાંક આવ્યો, એક કેહરે આવ્યો, એવું કહેવાય છે. શરૂઆતના બીંગ એન્ડ ટાઈમ પછી એમના ફોકસમાં શું બદલાવ આવ્યો?
હા, બીંગ એન્ડ ટાઈમમાં મુખ્ય ભાર ડાસાઇન પર હતો, એટલે કે માનવ અસ્તિત્વ પર. પણ પછી લગભગ 1930ના દાયકા પછી તેઓ ધીમે ધીમે અસ્તિત્વ પોતે શું છે, ઇતિહાસ, કલા, ભાષા અને ખાસ કરીને આધુનિક ટેકનોલોજીનું સ્વરૂપ શું છે, આ બધી બાબતો પર વધુ ધ્યાન આપવા લાગ્યા. આને એમના વિચારનો બીજો તબક્કો કહી શકાય.
ભાષા વિશે એમનો શું મત હતો? પેલું એમનું પ્રખ્યાત વાક્ય છે ને, ભાષા અસ્તિત્વનું ઘર છે.
હા, એમના પાછળના સમયના ચિંતનમાં ભાષા બહુ કેન્દ્રમાં આવી જાય છે. તેઓ એમ માનતા હતા કે ભાષા ખાલી આપણા વિચારો વ્યક્ત કરવાનું એક સાધન માત્ર નથી, એનાથી વધુ છે. ભાષા એ માધ્યમ છે જેના દ્વારા અસ્તિત્વ આપણી સામે પ્રગટ થાય છે. શબ્દો જ દુનિયાને આપણી સામે ખોલે છે, એને અર્થ આપે છે. આપણે ભાષામાં વસીએ છીએ, આપણી વાસ્તવિકતા ભાષા દ્વારા જ ઘડાય છે એમ કહી શકાય.
અને ટેકનોલોજી, આજના જમાનામાં તો એમનો ટેકનોલોજી પરનો વિચાર બહુ જ શું કહેવાય રેલેવન્ટ લાગે છે. એમણે ગેસ્ટેલ શબ્દ વાપર્યો હતો.
બિલકુલ, હાઇડેગર માટે આધુનિક ટેકનોલોજી એટલે ખાલી સાધનો નહીં, જેમ કે કમ્પ્યુટર છે, મશીનો છે, એટલું જ નહીં, એનાથી પણ આગળ વધીને એ દુનિયાને જોવાની અને એની સાથે વ્યવહાર કરવાની એક ચોક્કસ રીત છે, એક માનસિકતા છે. અને આ માનસિકતાને જ તેઓ ગેસ્ટેલ કહે છે, જેનો અર્થ આપણે એનફ્રેમિંગ જેવો કરી શકીએ, એટલે કે દરેક વસ્તુને એક ચોક્કસ ચોકઠામાં બાંધી દેવી.
કેવા ચોકઠામાં?
એવા ચોકઠામાં જ્યાં દરેક વસ્તુ, પછી એ નદી હોય, પહાડ હોય, જંગલ હોય, પ્રાણીઓ હોય કે ખુદ માણસ પોતે, એ માત્ર એક ઉપયોગી સંસાધન બની જાય છે. સ્ટેન્ડિંગ રિઝર્વ, સ્ટેન્ડિંગ બેસ્ટેન્ડ, એટલે કે એવી વસ્તુ જેને કાબૂમાં લઈ શકાય, જેનું શોષણ કરી શકાય, જેની ગણતરી કરીને એને વધુને વધુ કાર્યક્ષમ બનાવી શકાય. નદી ફક્ત વીજળી પેદા કરવાનું સાધન, જંગલ ફક્ત લાકડાનો ભંડાર, માણસ ફક્ત માનવ સંસાધન, હ્યુમન રિસોર્સ. આ ગેસ્ટેલની જે દ્રષ્ટિ છે એ વસ્તુઓના મૂળ સ્વરૂપને, એમના હોવાપળાને ઢાંકી દે છે.
એટલે કે ટેકનોલોજી આપણને દુનિયાને ફક્ત ઉપયોગિતાની નજરે જોતા કરી દે છે. એનો જે ઊંડો અર્થ છે કે સૌંદર્ય છે એ દેખાતું બંધ થઈ જાય. જાણે બધું જ બસ કામમાં લેવા માટે જ છે. આજની જે આ બધી ડેટા માઇનિંગ ને દરેક વસ્તુને ઓપ્ટિમાઇઝ કરવાની વૃત્તિ, એ આ જ થયું ને?
ચોક્કસ, હાઇડેગરની ચેતવણી બરાબર આ જ હતી કે આ ટેકનોલોજીકલ દ્રષ્ટિકોણ એટલો બધો હાવી થઈ જશે કે આપણે પેલો મૂળભૂત પ્રશ્ન જ ભૂલી જઈશું કે અસ્તિત્વ શું છે. આપણે વસ્તુઓને એમના સાચા સ્વરૂપમાં એમની પોતાની રીતે અનુભવી જ નહીં શકીએ.
આ બધા વિચારો એમના જુદા જુદા પુસ્તકોમાં વિસ્તરેલા છે. બીઈંગ એન્ડ ટાઈમ 1927 તો ખરું જ, પછી ઇન્ટ્રોડક્શન ટુ મેટાફિઝિક્સ 1935 પણ બહુ મહત્વનું ગણાય છે.
હા, ઇન્ટ્રોડક્શન ટુ મેટાફિઝિક્સમાં જ તેઓ પેલો પ્રખ્યાત પ્રશ્ન પૂછે છે, કંઈક હોવાને બદલે શૂન્ય શા માટે નથી? વાય આર દેર બીંગ્સ એટ ઓલ એન્ડ નોટ રાધર નથિંગ? મતલબ આ જે બધું અસ્તિત્વ ધરાવે છે એ છે જ શા માટે, એના બદલે કશું જ કેમ નથી? આ પ્રશ્ન દ્વારા તેઓ અસ્તિત્વના મૂળભૂત આશ્ચર્ય પર ધ્યાન દોરે છે અને કહે છે કે પશ્ચિમી ફિલોસોફી આ આશ્ચર્ય ક્યાંક ખોઈ બેઠી છે. અને ટેકનોલોજી પરનો એમનો જે નિબંધ છે, ધ ક્વેશ્ચન કન્સર્નિંગ ટેકનોલોજી 1954, એ પણ બહુ પ્રભાવશાળી રહ્યો છે. એમાં જ ગેસ્ટેલ અને બાસ્ટેન્ડની ચર્ચા આવે છે.
કલા વિશે પણ એમણે લખ્યું છે ને, ધી ઓરિજિન ઓફ ધ વર્ક ઓફ આર્ટ 1935-36.
હા, એમાં તેઓ કહે છે કે કલાકૃતિ એ ખાલી કોઈ સુંદર વસ્તુ નથી, પણ એ સત્યને પ્રગટ કરી શકે છે. એમણે વાન ગોના પેઇન્ટિંગ, જેમાં ખેડૂતના જૂતા બતાવ્યા છે, એનું જે વિશ્લેષણ કર્યું છે એ બહુ પ્રખ્યાત છે. એમાં એ બતાવે છે કે કેવી રીતે એ ચિત્ર ખાલી જૂતા નથી બતાવતું, પણ એ જૂતાના ઉપયોગની આખી દુનિયા, ખેડૂતનો પરિશ્રમ, ધરતી સાથેનો એનો સંબંધ, આ બધું ઉજાગર કરે છે. એટલે કલા આપણને વસ્તુઓને પેલી ટેકનોલોજીની ઉપયોગિતાવાદી નજરથી અલગ રીતે જોવામાં મદદ કરી શકે છે.
આટલા ગહન અને મૌલિક વિચારોનો પ્રભાવ કેવો રહ્યો? મતલબ કયા કયા ક્ષેત્રો પર એમની અસર પડી?
અરે, પ્રભાવ તો જબરદસ્ત અને બહુ બધી દિશામાં રહ્યો છે. કોન્ટિનેન્ટલ ફિલોસોફીમાં તો એમનો પ્રભાવ લગભગ દરેક જગ્યાએ દેખાય. અસ્તિત્વવાદ પર, જો કે એમણે પોતે પોતાને અસ્તિત્વવાદી નહોતા ગણાવ્યા, પણ જીન પોલ સાર્ત્ર, સિમોન ડી બોવાર જેવા વિચારકો પર એમની ઊંડી અસર હતી. એમના શિષ્ય હતા હાન્સ જ્યોર્જ ગાડામેર. એમણે જે હર્મેન્યુટિક્સ એટલે કે અર્થઘટન શાસ્ત્ર વિકસાવ્યું એ હાઇડેગરના જ વિચારો પર આધારિત છે. જેક્સ ડેરિડાનું ડીકન્સ્ટ્રક્શન પણ એમનાથી બહુ પ્રભાવિત છે. અને આ તો ફિલોસોફીની વાત થઈ, એ સિવાય મનોવિજ્ઞાન, સાહિત્ય સિદ્ધાંત, ધર્મશાસ્ત્ર, આર્કિટેક્ચર, પર્યાવરણીય ચિંતન, ઘણા ક્ષેત્રોમાં એમનો પ્રભાવ જોઈ શકાય છે.
પણ આ બધા પ્રભાવ સાથે સાથે પેલો વિવાદ તો સતત જોડાયેલો જ રહ્યો નહીં, ખાસ કરીને એમનું પેલું નાઝી પક્ષ સાથેનું જોડાણ, એ બાબતે શું હકીકત છે?
હા, એ એમના જીવન અને વારસાનું સૌથી અંધારું અને, સાચું કહું તો, પીડાદાયક પ્રકરણ છે. 1933માં જ્યારે હિટલર સત્તા પર આવ્યો ત્યારે હાઇડેગર નાઝી પક્ષમાં જોડાયા. એટલું જ નહીં, એ ફ્રાઇબર્ગ યુનિવર્સિટીના રેક્ટર પણ બન્યા. અને રેક્ટર તરીકે એમણે જે ભાષણો આપ્યા એમાં નાઝી વિચારધારાનો સ્પષ્ટ પડઘો સંભળાતો હતો. જો કે એમણે લગભગ એક વર્ષમાં રેક્ટર પદેથી રાજીનામું આપી દીધું, પણ પક્ષના સભ્ય તો એ લાંબા સમય સુધી રહ્યા. અને સૌથી દુઃખદ વાત એ છે કે એમણે ક્યારેય જાહેરમાં પોતાના આ પગલા માટે સ્પષ્ટપણે માફી માંગી નહીં, કે પછી હોલોકોસ્ટ જેવી ભયાનક ઘટના બની એના વિશે જે મૌન સેવ્યું એ તોડ્યું નહીં.
ઓહ, અને પછી એમની પેલી ખાનગી ડાયરીઓ બહાર આવી, બ્લેક નોટબુક્સ, શ્વાર્ટઝેહેફ્ટે. એણે તો પરિસ્થિતિ વધુ વણસાવી ખરું ને?
સાચી વાત. એ નોટબુક્સ પ્રકાશિત થઈ એના પછી તો ચર્ચા બહુ જ વધી ગઈ, કારણ કે એમાં કેટલીક યહૂદી વિરોધી એન્ટી સેમેટિક ટિપ્પણીઓ જોવા મળી. અને એનાથી પહેલો સવાલ વધુ ઘેરો બન્યો કે શું એમના ફિલોસોફિકલ વિચારોમાં જ કોઈ એવી ખામી હતી, કોઈ એવો તંતુ હતો જે એમને નાઝીવાદ જેવી વિચારધારા તરફ ખેંચી ગયો? શું એમના અસ્તિત્વના આટલા ઊંડા ચિંતન અને એમના રાજકીય વલણ વચ્ચે કોઈ સીધો સંબંધ હતો? આ પ્રશ્નો આજે પણ વિદ્વાનોને મૂંઝવે છે અને એમના વારસાને બહુ જ જટિલ બનાવે છે.
એમની અત્યંત અઘરી અને ક્યારેક અસ્પષ્ટ લાગે એવી ભાષા શૈલીની પણ ટીકા થઈ છે ને?
હા, એ તો છે. એમને વાંચવા અને સમજવા માટે ખરેખર ધીરજ અને પ્રયત્ન જોઈએ. એમની ભાષા ઘણીવાર બહુ કાવ્યાત્મક અને ઊંડી હોય છે, પણ સામાન્ય વાચક માટે એ ચોક્કસપણે પડકારરૂપ બની શકે છે. કેટલાક ટીકાકારો તો એમ પણ માને છે કે તર્ક અને માનવતાવાદ પર એમણે જે ટીકા કરી એ ક્યાંક એમને અતાર્કિકતાની નજીક લઈ જાય છે.
આ બધી ગંભીર બાબતોની વચ્ચે એમના વ્યક્તિત્વ સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો પણ છે, જેમ કે પેલી બ્લેક ફોરેસ્ટમાં એમની નાની ઝૂંપડી.
હા, પેલી એમની હ્યુટે, ટોડ નાઉબર્ગ નામની જગ્યાએ આવેલી સાવ સાધી લાકડાની ઝૂંપડી, એ એમના માટે વિચાર અને લેખનનું એકાંત સ્થળ હતું. ત્યાં વીજળી નહીં, પાણી નહીં, એવી આધુનિક સગવડો નહોતી. એમ કહેવાય છે કે એમણે તો ટેલિફોન લગાવવાની પણ ના પાડી દીધી હતી. એમ માનતા હતા કે ટેકનોલોજી ચિંતનમાં ખલેલ પહોંચાડે છે. એ ઝૂંપડી જાણે એમના ફિલોસોફિકલ આદર્શ જેવું હતું. સાદગી, પ્રકૃતિની નજીક રહેવું અને અસ્તિત્વના મૂળભૂત અનુભવ સાથે જોડાયેલા રહેવું એનું પ્રતીક બની ગઈ હતી.
અને એમની વિદ્યાર્થીની હેના એરન્ડ સાથેનો એમનો સંબંધ પણ ઘણો ચર્ચાયો છે.
હા, એ પણ એક બહુ જ જટિલ અને બૌદ્ધિક રીતે અત્યંત ઊંડો સંબંધ હતો. નાઝીવાદને કારણે એરન્ડને તો જર્મની છોડીને ભાગી જવું પડ્યું હતું. તેમ છતાં યુદ્ધ પછી એમની વચ્ચે ફરી સંપર્ક થયો અને લાંબો પત્ર વ્યવહાર ચાલ્યો. એરન્ડ અમુક અંશે હાઇડેગરના બચાવમાં પણ બોલ્યા, જો કે એમની નાઝી ભૂમિકાની ટીકા કરવાનું પણ ચૂક્યા નહોતા. આ સંબંધ પણ એમના અંગત અને બૌદ્ધિક જીવનની જટિલતાને જ દર્શાવે છે.
તો આ બધી ચર્ચાના અંતે આપણે હાઇડેગર વિશે શું કહી શકીએ? એક તરફ આટલા ઊંડા, મૌલિક અને આજે પણ વિચારવા જેવા વિચારો છે, તો બીજી તરફ એમના જીવનનો એક એવો અધ્યાય છે જેને નજરઅંદાજ ન કરી શકાય.
અને આ બંનેને મતલબ છૂટા પાડવા સહેલા નથી, કદાચ શક્ય પણ નથી. હાઇડેગર આપણને હોવા વિશે, સમય વિશે, ટેકનોલોજી વિશે, પ્રમાણિક જીવન જીવવા વિશે વિચારવા મજબૂર કરે છે, એ વાત ચોક્કસ. એમના વિચારો આપણી રોજબરોજની ધારણાઓને પડકારે છે અને આપણને વધુ ઊંડાણથી વિચારવા પ્રેરે છે. પણ એમની જે નૈતિક નિષ્ફળતા છે એ આપણને એ પણ યાદ અપાવે છે કે મહાન બૌદ્ધિક ક્ષમતા હોવી એ હંમેશા નૈતિક રીતે સાચા હોવાની ગેરંટી નથી આપતી. એમના વારસા સાથે કામ પાર પાડવું હોય તો એમના વિચારોની ઊંડાઈને સમજવી પડે અને સાથે સાથે એમના કાર્યોની નૈતિક જવાબદારીનો જે પ્રશ્ન છે એનો સામનો પણ કરવો પડે.
કોઈ વિચારકના વિચારોને એના જીવનથી કેટલા અલગ પાડી શકાય? આ એક એવો સવાલ છે જે કદાચ હંમેશા પૂછાતો રહે છે, પણ હાઇડેગરના કિસ્સામાં એ બહુ જ તીવ્ર બનીને આપણી સામે આવે છે.
કરનારા પ્રશ્નો પૂછવા પર મજબૂર કરે છે. અને અંતે એક વિચાર કદાચ આપણા શ્રોતાઓ માટે છોડી જઈએ. શું આપણે ખરેખર હાઇડેગરે જેમ ચેતવ્યા હતા એમ ટેકનોલોજીના પેલા ગેસ્ટેલમાં, એના ચોકઠામાં એટલા બધા ફસાઈ ગયા છીએ કે આપણી આસપાસની દુનિયા અને ખુદ આપણા હોવાપણામાં અર્થ વિશે વિચારવાનો સમય જ નથી રહ્યો? શું આપણે અસ્તિત્વને ભૂલી રહ્યા છીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.